તારીખ 26/10/1996 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 9 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 106.
46 પહેલા પેરેગ્રાફ જે અભિપ્રાય માટે અનંતવાર વ્રત તપ ક્રિયા કર્યા અને નવ પૂર્વનું અથાગ જ્ઞાન કર્યું, છતાં આત્માનો જે અતિન્દ્રિય અનંત પુરુષાર્થ છે તેની જે જાત છે એની પ્રગટ દશા થયા વિના માત્ર શાસ્ત્રના વાંચનથી કે કુગુરુના કહેલા અભિપ્રાયથી પોતાનો અભિપ્રાય પલટી ગયો છે એમ ઘણા લોકો માને છે, તેના ઉપર વજન ન દેવું જોઈએ. અભિપ્રાયનો વિષય કીધો છે. આ પ્રવચનમાં ગુરુદેવશ્રીએ અનેક પ્રકારની ભૂલ રીજાય છે મુમુક્ષુને એનો ભિન્ન ભિન્ન વિસ્તાર કર્યો છે, ભિન્ન ભિન્ન પ્રકાર બતાવીને વિસ્તાર કર્યો છે. તો અહીંયા અભિપ્રાયની ભૂલ લીધી છે કે જે અભિપ્રાય માટે અનંતવાર વ્રત તપ ક્રિયા કર્યા અને નવ પૂર્વનું અથાગ જ્ઞાન કર્યું, છતાં આત્માનો જે અતિન્દ્રિય અનંત પુરુષાર્થ છે તેની જે જાત છે એની પ્રગટ દશા ન થઈ. શું અભિપ્રાયમાં ફેર ન થયો અને સાચો અભિપ્રાય હું કેળવવા માટે આ બધું કર્યું છતાં પણ પ્રગટ ન થયું, એનું કારણ શું? કે માત્ર શાસ્ત્ર વાંચનથી એ રીતે અભિપ્રાય ન પલટાય, માત્ર વાંચન કરે તેથી કાંઈ અભિપ્રાય ન પલટાય, પ્રયોગે ચડવું જોઈએ. અને કુગુરુના કહેલા અભિપ્રાયથી શું? એટલે પહેલેથી કોઈ બીજી રીતે વાત બેસી ગઈ હોય, પોતાનો અભિપ્રાય પલટી ગયો છે એમ લોકો માને છે પણ એના ઉપર વજન દેવું ન જોઈએ, એટલે એ કોઈ કિંમતવાળી વાત નથી. શ્રીમદજીએ કહ્યું છે કે જીવ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને પદાર્થનો બોધ પામ્યો છે, લોકો શું કહેશે એ પ્રકારે એને જ્ઞાન કર્યું છે, લોકો વાહવા કરે એ પ્રકારે જ્ઞાન કર્યું છે, લોકો પ્રશંસા કરે એ પ્રકારે જ્ઞાન કર્યું છે. પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને આત્મપદાર્થનો બોધ અને સ્વધર્મ પામ્યો નથી, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને આત્મપદાર્થનો બોધ અથવા સ્વધર્મ પામ્યો નથી. જ્ઞાનીએ જે રીતે માર્ગદર્શન આપ્યું એ રીતે પોતે ખરેખર આત્મજ્ઞાન કર્યું નથી. જ્ઞાનીના અભિપ્રાયમાં શું છે કે દર્શન મોહ જો કપાય, દર્શન મોહનો અનુભાગ ઘટે તો આત્મજ્ઞાન થાય. કેવળ કસાયની મંદતા થાય કે શાસ્ત્ર જ્ઞાનનો ક્ષયોક્ષમ થાય તેથી કાંઈ આત્મજ્ઞાન કે આત્મબોધ ન થાય એમ કહેવું છે. માટે જ્ઞાનીની આજ્ઞા વડે આત્મા જેમ છે તેમ જણાય તો જ્યાં જેમ યોગ્ય છે તેમ પુરુષાર્થ થયા વિના રહે નહીં. એટલે શું કહ્યું કે જો યથાર્થ જ્ઞાન થાય, યથાર્થ સમજણ થાય સ્વલક્ષી, યથાર્થ સમજણ થાય તો પુરુષાર્થ ઉપડ્યા વિના રહે નહીં. પુરુષાર્થ એ ઉપાડવો પડતો નથી, યથાર્થ સમજણના કારણે પુરુષાર્થ આપોઆપ ઉપડે છે. કેન્સર થાય તો ચિંતા કરવી પડતી નથી, પણ ચિંતા ન કરવાનું કહે તો પણ રોકી શકતો જીવ નથી. સ્વજનનું મૃત્યુ થાય તો શોક કરવા માટે શીખવું પડતું કે સમજાવવું પડતું નથી, પણ પોતે પોતાના રુદનને રોકી શકતો નથી. એનો કોઈ ક્લાસ ને વર્ગ નથી, એ તો રોકી જ ન શકે. મમત્વ હોય, પોતાપણું હોય એટલે એને રોકી શકે નહીં. એમ યથાર્થ સમજણ થાય એ પુરુષાર્થ એનો સહેજે ઉપડે, પોતે ન રોકી શકે એ પુરુષાર્થને, એવી રીતે ઉપડે. એને પુરુષાર્થ થયા વિના રહે નહીં. જે વસ્તુની કિંમત જણાય, ગરજ જણાય, તે વસ્તુની પ્રાપ્તિ જીવ ગમે તે ભોગે કરે છે. પાણીની જરૂર લાગે ને પાણી ન મળતું હોય તો ગમે તે ભોગે પાણી મેળવે. જીવવું છે માટે પ્રયત્ન કર્યા વગર રહી શકે નહીં. મોહને વશ ગમે તે ભોગે ઈષ્ટ વસ્તુ માટે બળતા ઘરમાં પણ પોતાના બાળકને બચાવવા અગ્નિમાં ઝુકાવે છે. ખબર પડે કે બાળક અંદર રહી ગયું છે તો બળતા ઘરમાં પણ એક વખત ઝંપલાવે છે. તો આત્મા અનંતકાળમાં અનંત પ્રકારના ઉદ્યમથી પ્રાપ્ત થયો નથી. ધર્મ સાધન અનંત પ્રકારના કર્યા બહિર્ભાવથી. એવું પરમાત્મ તત્વ જેમને તેમ બેસે, રુચિ થાય, ઓળખાણ થાય, તો જગતની બધી સગવડતાનો રાગ મમતા તેજીને તેના અભ્યાસની પ્રવૃત્તિ કેમ ન થાય? શું કહે છે? એવું પરમાત્મ તત્વ એટલે પરમાત્મ તત્વ, એ પરમાત્મ તત્વ પ્રાપ્ત થાય. શું એમ? જો પોતાને ખરેખર સમજાય કે આ પદ્ધતિએ આ વિધિએ મને પરમાત્માનો સાક્ષાત્કાર થાય, તો પછી એ જગતની બધી અનુકૂળતાને સગવડતાને ગૌણ કરીને, મમતાને ગૌણ કરીને એ પુરુષાર્થ કેમ ન કરે? એ કરે, કરે ને કરે. અથવા જે જીવોએ પુરુષાર્થ કર્યો તેને તે પ્રકારે કર્યો છે. ચક્રવર્તીને રાજ છોડતા વાર લાગી નથી. એવા દ્રષ્ટાંતો છે શાસ્ત્રની અંદર કે બધું ગૌણ કરીને, દેહને પણ ગૌણ કરીને આત્મકલ્યાણમાં જીવો પ્રવર્ત્યા છે. કેમ કે દેહ તો અનંતવાર મળ્યો, દેહ તો દેહને અર્થે અનંતવાર આત્મા ગાળ્યો, પણ એક વાર પણ આત્માને માટે દેહને ગાળ્યો નથી. એ પરિસ્થિતિ થઈ છે. એટલે સાચું સમજાય તો આત્મકલ્યાણ અંગેનો પુરુષાર્થ જીવ ઉપાડ્યા વિના રહે જ નહીં. એટલો લાભ છે. જીવનો એવો સ્વભાવ છે કે જેના જ્યાં લાભ દેખાય અને જેટલા મોટા પ્રમાણમાં લાભ દેખાય એટલા મોટા પ્રમાણમાં એનો પુરુષાર્થ ઉપડ્યા વિના રહે નહીં. અહીંયા પણ અનંતકાળનું અનંત સુખ જો ખરેખર એનું મૂલ્યાંકન થાય તો એના માટે કોઈ પણ ભોગ આપ્યા વિના રહે નહીં. એટ એની કોસ્ટ એ મેળવે મેળવે ને મેળવે. અને એ નિર્ધાર મુમુક્ષુની ભૂમિકામાં થાય છે. 128 પત્રમાં કૃપાળુદેવે એ વાત કરી છે કે ગમે તે થઈ જાય, હવે આત્મકલ્યાણ થાય તે કરવું છે, કરવું છે ને કરવું જ છે. અનંત સામર્થ્ય વડે જે પદ પ્રગટે છે તે મફતના ધારણામાં પ્રાપ્ત થઈ જતું હોય તો બધાએ ધર્મ પામી ગયા હોય. એવી રીતે અનંત પુરુષાર્થી, ઘણા પુરુષાર્થી જે પદ પ્રગટે છે તે એમને માત્ર શાસ્ત્ર વાંચીને ધારણા કરવાથી જો પ્રાપ્ત થઈ જતું હોય તો અત્યાર સુધીમાં બધા પામી ગયા હોય. પોતાને જ્ઞાની ગણાવવાનું જગતમાં માન રહ્યું છે તેમાં જ મીઠાશ છે એનો પક્ષ રહ્યો છે, પણ માત્ર ચતુરાઈની વાતોથી ધર્મ થાય નહીં. શાસ્ત્રજ્ઞાન ઘણું હોય અને શાસ્ત્રજ્ઞાનથી સમજાવતા આવડતું હોય તો એથી કાંઈ ધર્મની પ્રાપ્તિ ન થાય. હા, એ સમય પણ અસંગ રહેવું એ બહુ દુષ્કરમાં દુષ્કર સાધન છે. ત્રણ લોકને વશ કરવા કરતાં કઠણ છે એવો પુરુષાર્થનો એમાં પરાક્રમ છે. એટલે એ રીતે પણ કોઈ ધારણા જ્ઞાનથી કે વાચા જ્ઞાનથી કોઈ ધર્મની પ્રાપ્તિ થતી નથી. કોઈ નિમિત્ત ઉપર વજન આપતો હોય કે આવું નિમિત્ત હોય તો જ ધર્મ થાય, આવે બીજો ભેદ લે છે પાછા. શું કે કોઈ જીવ નિમિત્ત ઉપર વજન આપતો હોય કે આવું નિમિત્ત મળે તો જ ધર્મ થાય, તે પણ પૂર્વાગ્રહથી ની કલ્પનાથી સાચું નિમિત્ત જે સત્પુરુષ છે તેની ઓળખાણ વિના, સાચી જિજ્ઞાસા વિના, બાહ્ય દ્રષ્ટિ હોવાથી સાચાનો નિષેધ કરશે અને ખોટાનો આદર કરશે. કોઈ ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત એમ એ એમ સૂચવે છે કે કથન માત્ર વાતોથી શાસ્ત્ર જ્ઞાનની ધારણાથી જ્ઞાનીપણું માનતો હોય. એટલે આત્મામાં અનંત શક્તિ છે એવી રીતે વાતમાં તો લઈએ, પણ એવી શક્તિ જાગૃત કરવાનો પુરુષાર્થ તો હોય નહીં, તો તે પણ આત્મજ્ઞાનને પામી શકે નહીં. ત્યાં પણ પુરુષાર્થ જ લેવો છે, ત્યાં પણ પુરુષાર્થને લેવો છે કે જો પુરુષાર્થ કરે તો પામે અને પુરુષાર્થ કરે તો નિમિત્ત ગૌણ થાય એમાં કાંઈ વાંધો નથી. પણ પુરુષાર્થ પણ ચાલે નહીં ને નિમિત્તને પણ ગૌણ કરે તો એ તો ભૂલ ખાઈ જાય છે. હજી પ્રથમ ભૂમિકાની ખબર નથી. શું ભૂમિકાને કર્મની વાત લીધી, પ્રથમ જે કર્મથી ભૂમિકા છે એની તો ખબર નથી. અને એકાંત પકડી બેસે કે નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે એવી રીતે પકડી લે. અને વર્તમાનમાં કુગુરુઓ ઘણા હોય છે, માટે અંદરથી જ્ઞાન પ્રગટશે એમ પોતાનું મહાત્મ વધારીને અધ્યાત્મ ગ્રંથો વાંચે અને જેમ તેમ નિર્ધારી લે કે પુણ્યથી બંધ છે, પાપથી પણ બંધ છે, શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા પરમાર્થે અબંધ છે, માટે આપણને બંધ નથી. આપણે તો પરમાર્થે અબંધ છીએ, આપણને બંધ નથી. એ રીતે અવસ્થાને અયથાર્થપણે ગૌણ કરે. આમ તો અવસ્થા ગૌણ કરવા યોગ્ય છે, પણ તે યથાર્થ પ્રકારે એટલે સમ્યક પ્રકારે આત્મસન્મુખ વળીને ગૌણ કરવા યોગ્ય છે. પણ સ્વરૂપ સન્મુખતા તો આવે ને અને પર્યાયને ગૌણ કરે એ રીતે તો પણ ત્યાં ભૂલ થઈ જાય છે. આ તો કેવી કેવી ભૂલ થાય છે એના વિધવિધ પ્રકાર વર્ણવે છે. બંધ મોક્ષ તો કલ્પના છે. જીવને અનાદિથી જે ભ્રમ થયો હતો તે ભ્રમ હવે આત્મામાં નથી એમ આપણે ચોક્કસપણે માન્યું છે શાસ્ત્ર માંથી. એવી રીતે લઈ લે કે એમ આપણે ચોક્કસપણે હવે માન્યું છે, શાસ્ત્ર કહે છે એ વાત આપણને કબૂલ મંજૂર છે. રાગ દ્વેષ પુણ્ય પાપ જીવના નથી, માટે હું જ છું આ બધું કાંઈ જીવને છે નહીં. વ્યવહારે છે એટલે ખોટું છે એમ લઈ લે, વ્યવહારે છે એટલે ખોટું છે એમ લઈ લે. પણ ભાઈ રે, તારી વર્તમાન અવસ્થા વિશે તું તને જો કે તારી વર્તમાન અવસ્થામાં શું પરિસ્થિતિ છે એ જરા તપાસી લે, તારા અનુભવને જોઈ લે. જે અવસ્થા સ્થૂળ અવસ્થામાં પણ ન સમજી શકે એ સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવને કેવી રીતે સમજી શકે એમ. વળી કોઈ કારણ વિશેષથી શાસ્ત્રમાં દાન દયાનું વિશેષપણું કહ્યું છે, તથા દેવગુરુ ધર્મની ભક્તિ આદિ પુણ્યના પરિણામ કયા છે તેનું પ્રયોજન અંતરાશય સમજ્યા વિના તેની માનેલી પુણ્યરૂપ પ્રવૃત્તિ રાખીને જગત પ્રત્યે તિરસ્કાર કરવામાં, ટીકા કરવામાં તે માનાદીનું પોષણ કરે છે. આવું પણ એક કારણ બને છે. શું? હા, અંતરાશય સમજ્યા વિના. શું? દેવગુરુ ધર્મની ભક્તિ આદિ પુણ્યના પરિણામ કયા છે તેનું પ્રયોજન શું છે, કે સ્વરૂપમાં લઈ જવાનું પ્રયોજન છે. અંતરાશય તો એ છે, એ વાતો અંદરમાં સમજણ એટલે પરિણામમાં આવતી ન હોય. શું છે? પરિણામમાં ન આવતું હોય. શાસ્ત્રમાં વાંચ્યું હોય, શાસ્ત્રમાં એ વાત કોઈ અપેક્ષા એ કરી પણ હોય, એટલે શું કહે છે કે શાસ્ત્રમાં વાતો અનેક પ્રકારે હોય છે, અનેક પ્રકારે હોય છે. એમાં શું કરે છે કે કોઈ જીવ કોઈ વાતને પકડે છે, કોઈ જીવ કોઈ વાતને પકડી દે છે. અને એ વાત આવે તો એને પસંદ પડે, એથી બીજી વાત આવે તો એને પસંદ ન પડે, એમ ન થવું જોઈએ એમ કહે છે. શું? બંને વાતનું કોઓર્ડિનેશન કરીને એમાં પોતાનું આત્મકલ્યાણનું પ્રયોજન બંને જગ્યાએથી કેવી રીતે નીકળે છે એવી રીતે કાઢીને પરિણામમાં આવવું જોઈએ. પાછું સરવાળે પરિણામમાં આવવું જોઈએ. વળી કોઈ એમ માને કે આત્મા તદ્દન શુદ્ધ પવિત્ર જ છે, શું અજુદી જુદી રીતે કેમ ભૂલ થાય છે? કે વળી કોઈ એમ માને કે આત્મા તો તદ્દન શુદ્ધ ને પવિત્ર છે, ત્રણ કાળમાં ભૂલ નથી, એટલે ભૂત ભવિષ્ય વર્તમાન કોઈ અવસ્થામાં ભૂલ કરતો નથી, માત્ર ભ્રમ હતો, માત્ર ભ્રમ હતો, વિષયના પરિણામ પાપના છે અને વિષયાદી ન ભોગવવાના પરિણામ પુણ્યના છે, તે મારા નથી, હું અંતરમમાં આખો વિતરાગ અરાગ્ય છું, તો તે વાત પરમાર્થે તો સાચી છે. પરમાર્થે જોઈએ તો એ વાત તો સાચી છે. તે સ્વભાવને કોઈ નિમિત્તનો સંબંધ નથી, પણ કહીને વાત પાછી લીધી. પણ એવી સ્થિર અંતર દશા થયા વિના રાગની રૂચિવાળું જ્ઞાન શા કામનું? પછી રાગની રૂચિ પડી છે તો ઓલું જે ધારણા જ્ઞાન છે એને કામમાં આવશે, નહીંતર એ જ્ઞાન કામમાં આવે એવું છે, પણ પોતાની રૂચિ પલટી પલટો ખાય ને આત્મરૂચિ પરિણમે ત્યારે. એ એક પ્રસંગ પણ બનેલો કે કૃપાળુદેવ પાસે ગયેલા કોઈ પત્ર એક આવે છે કે ભાઈ દેવકરણજી એમ કહે છે કે આત્મા તો પરમાત્મા છે અને મૂળ સ્વરૂપ આત્માના તો બીજા કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી. તો વાત તો પરમાર્થે સાચી છે, અમારો તમારો સૌનો આત્મા પરમાર્થે તો પરમાત્મા જ છે, પણ જ્યાં સુધી એવી દશા પ્રગટ ન કરે દેવ ત્યાં સુધી એ વાતમાં જિજ્ઞાસુ રહેવું સારું છે. જિજ્ઞાસામાં રહેવું જોઈએ. જો જિજ્ઞાસામાં પણ ન રહીએ અને આત્મા પ્રગટ પણ ન થાય તો કલ્પનાથી માની બેસે, એને કલ્પનાનો વિષય બનાવી દે છે. તો એવી રીતે તો કાંઈ જ્ઞાન એને કાલ્પનિક જ્ઞાન કામમાં આવે નહીં. એટલે ત્યાં પોઈન્ટ શું લીધો એમણે? રુચિ ક્યાં પડી છે જોવું જોઈએ. રાગની રુચિ છે હજી તો આત્માની રુચિ નથી. આ વાત તો આત્માની રુચિપૂર્વકની છે. કેમ કે અંદરમાં માનાદીની કામના છે, સંસારની વાસના, મોહ, રાગ, દ્વેષ વર્તે છે, તેઓને ઘણા શાસ્ત્ર જ્ઞાનનું નિષ્ફળપણું છે. એ બધા પ્રકાર હોય ત્યારે શાસ્ત્ર જ્ઞાન પણ નિષ્ફળ જાય છે, એ કંઈ કાર્યકારી થતું નથી. તથા ઘણા શુભ પરિણામ અને ક્રિયાકાંડનું પણ નિષ્ફળપણું છે, અને ક્રિયાકાંડ કરે તો પણ એનું પણ નિષ્ફળપણું છે. સરવાળો એ છે કે શાસ્ત્ર જ્ઞાન કરે કે શુભ પરિણામના ક્રિયાકાંડ કરે છે, પણ કરવાનું શું બાકી રહી જાય છે એ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી પેલી બંને વાત કામમાં આવતી નથી, સફળ થતી નથી, નિષ્ફળ થઈ જાય છે. આત્માના ભાન વિના અનંત વાર નવ પૂર્વ ભીણો, એક બે વાર નહીં, લાખ કરોડ વાર નહીં પણ અનંત વાર, એ હકીકત છે. પાછી આત્માના ભાન વિના જીવ અનંત વાર નવ પૂર્વ ભીણો, કોકના જીવની વાત નથી, વાત તો પોતા ઉપર ઉતારવાની છે. છતાં આત્માના નામે બીજું થયું છે, છતાં આત્માના નામે બીજું થયું છે, ધર્મ નથી થયો પણ બીજું થઈ ગયું છે. અભવ્ય જીવ અને ભવ્ય જીવને ઘણા પુણ્ય પરિણામથી એવી લબ્ધિ સિદ્ધિ પ્રગટે કે મેરુ પર્વતને દેખે. શું સૂત્ર જ્ઞાનમાં એવી લબ્ધિ પ્રગટે? શું કે મેરુ પર્વતને દેખે, સ્વર્ગ નરકને પણ દેખે, તો અવધિ જ્ઞાન પ્રગટ થાય છે ને, કુઅવધિ જ્ઞાન. અને તેમની બુદ્ધિની ધારણા શક્તિ એવી તીક્ષ્ણ વધી જાય કે કરોડો ગ્રંથ અને શાસ્ત્ર યાદ રહે, કેટલા એક બે ચારની કંઠસ્થ થઈ જાય, આશ્ચર્ય પામી જાય લોકો, ઓહો શું જ્ઞાન છે એમ થાય. છતાં આત્માર્થ ન પામ્યો, છતાં આત્માર્થ ન પામ્યો તો તે અલૌકિક માર્ગ કેવો હશે? શું તો પછી તે અલૌકિક માર્ગ કેવો હશે? શું કરવાનું રહી જતું હશે? કે જે સદગુરુ આજ્ઞાથી સહજ મળે તે વિચારવું જોઈએ. એમાં શું છે કે પોતે પણ ભૂતકાળની અંદર જાતિસ્મરણ જ્ઞાનમાં શું શું કર્યું તે બધું જાણ્યું હતું. પોતે પણ અનેક પ્રકારના ધર્મ સાધનથી ખૂબ ખૂબ પરિશ્રમ કરેલો છે પણ આત્મકલ્યાણ પામેલા નહીં. અને ક્યાંથી પામે? જે રસ્તાથી પોતે અજાણ હોય એ રસ્તે ક્યાંય ચડી શકાતો નથી એમને. પછી કોઈ પૂર્વભવની અંદર સત્પુરુષ મળ્યા છે અને એથી એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, એ વાત એમણે 194 નંબરના પત્રમાં કરી છે. એથી એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. માટે અમે કહીએ છીએ કે ત્રણેય કાળે માર્ગ પ્રાપ્તિમાં સત્પુરુષ જે છે, જ્ઞાની છે, એમની આજ્ઞાથી તે સહજ મળે છે. અને એમને એમ જો પોતાની મેળે કરવા જાય તો કોઈ રીતે પત્તો ખાતો નથી. શાસ્ત્રનું જાણપણું હોવા છતાં પણ સ્વચ્છંદમાં રમતો જીવ મૂઢતાને પામ્યો છે, એટલે એને પોતાને શું નુકસાન થાય છે કે પોતે શું સમય ગુમાવી બેસે છે એની ખબર રહેતી નથી. તેથી તેને હિત અહિતના વિચારનો અવકાશ નથી, પોતાને અહિત થાય છે એનો પણ ખ્યાલ રહેતો નથી. હું ક્યાં ઊભો છું, શું માનું છું, શું મનાવું છું એનું ભાન નથી. અને અંતરમાં સ્પર્શના જોઈએ તે નથી, સ્વરૂપની સ્પર્શના કહે છે એને. શું કહે છે? સ્વરૂપની સ્પર્શના, એટલે અંતર્મુખ કરીને પોતાના સ્વરૂપનું અવલંબન લે, એ અવલંબનને સ્પર્શના કહેવામાં આવે છે. તે નથી આત્મા. જ્ઞાતા અવિકારી ચિદાનંદ શુદ્ધ પવિત્ર છે, જળની ક્રિયાનો અકર્તા છે, નિર્વિકલ્પ છે, જળની ક્રિયાનો અકર્તા છે અને નિર્વિકલ્પ છે, અખંડ જ્ઞાતા છે, આવો આત્મા છે. તેનું ભાન નથી, તેની ઓળખ નથી. અને જેને આત્મજ્ઞાન વર્તે છે તેના શરણનો આશ્રય નથી, પોતાને ભાન નથી. અને જેને ભાન વર્તે છે એના ચરણનો આશ્રય નથી. તો તેવા જીવ આત્માના નામે અનંત ભાવમાં અનંત વાર અનંતા શાસ્ત્રો ભણે, પુણ્યક્રિયા કરીને મરી જાય, એટલે તૂટી મરે, છતાં સાચું સુખ કે આત્મજ્ઞાન નહીં પામે. જો સદગુરુના ચરણ સેવા હોત તો શુષ્ક જ્ઞાન અને જળ ક્રિયા રૂપ બે જાતના આગ્રહમાં પડી જવાનો વખત ના આવે, એને બચાવી દે છે. ભૂલ કરો તો એને શ્રી ગુરુ છે એ બચાવી દે છે, અને રાગ દ્વેષ રહિત જ્ઞાનના સાધનને પામત. શુષ્ક જ્ઞાન અને ક્રિયા જડત્વનો ત્યાગ કરવાથી અને યથારૂપ જ્ઞાન સાધનથી આત્મામાં સ્વસન્મુખ વૃત્તિ થાય છે. યથારૂપ જ્ઞાન સાધનથી જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ મુમુક્ષુની ભૂમિકામાં સાધન નથી. આત્મામાં સ્વસન્મુખ વૃત્તિ થાય છે, સદગુરુની આજ્ઞાએ ચાલતા અનંત જીવો સમ્ય જ્ઞાન પામ્યા છે, પામે છે ને પામશે. એમને 200 નંબરની વચનાવલીમાં લીધું છે કે પોતાની ઈચ્છાએ ચાલતા અનંતકાલથી નીકળ્યો અને જ્ઞાની પુરુષની આજ્ઞાએ ચાલે તો અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. એ 200 નંબરમાં આ પત્રમાં લીધું છે. સદગુરુની આજ્ઞાએ ચાલતા અનંતા જીવો સમ્ય જ્ઞાન પામ્યા છે, પામે છે અને ભવિષ્યમાં અનંતા પામશે. સત્સમાગમનું બળવાનપણું એવું કહ્યું છે કે સતત સત્સમાગમ રાખવાની ભાવનાવાળા આત્માર્થી સદગુરુથી જુદા ન પડે એવું સત્સમાગમનું બળવાનપણું ભગવાને પણ કહ્યું છે. શ્રીમદજીએ ધર્માત્માના લક્ષણો આગળ વર્ણવ્યા છે, વળી આગળ એટલે આ શાસ્ત્રની આગળ એ લક્ષણો વર્ણવ્યા છે. વળી કોઈ આત્માર્થી જીવ દ્રઢ આત્માર્થ પામ્યો નથી, વળી કોઈ આત્માર્થી જીવ છે તે દ્રઢ આત્માર્થ પામ્યો નથી. તે જો જરા સ્વચ્છંદે એકલો પડે તો કુતર્કીઓ તેને બ્રહ્મા પાડી દે છે, કુતર્કથી પણ એને બ્રહ્મા પાડી દે છે. માટે આત્માર્થીએ નિરંતર સત્સમાગમ અને સદગુરુનું સેવન કરવું, કેમ કે કાચી ભૂમિકા હોય ત્યાં ભૂલ થવાની સંભાવના ઘણી છે. શાસ્ત્રમાં ખગ પક્ષીનું અને બાળ પક્ષીનું દ્રષ્ટાંત છે કે એકનું બાળ પક્ષીને ઉડતું દેખીને ખગ પક્ષી તેને ઉડવાની પાંખ તોડી નાખે છે. ખગ એટલે આકાશમાં ઉડવાવાળું પક્ષી, મોટું પક્ષી. તેમ આત્માર્થીને આત્મવિકાસ કરતો જોઈને કુતર્કીઓ તેના સાધક ભાવને તોડી નાખે છે. જ્યાં કોઈ બહાર નીકળવા માગે થાય છે શું, લગભગ આવું થાય છે, કેમ કે પહેલાં જીવે સંસારને ઉપાયસો છે બહુ, ભૂતકાળમાં પોતાના જીવે સંસારને બહુ ઉપાયસો છે. એટલે જ્યાં સંસારથી બહાર નીકળવાનો પુરુષાર્થ કરે અને એવા મોકામાં આવે ત્યાં ઓલા કર્મ ઉદયમાં આવે, ત્યાં જે સંસારનો ઉપાય શું છે ને એ કર્મ ઉદયમાં આવે. એ વખતે જો એ પાછો ન પડે તો આગળ નીકળીને તરી જાય, અને જો એમાં પાછો પડ્યો તો પછી પાછો એ જ ચક્કરમાં ફસાય જાય છે. માટે શાસ્ત્રમાં ઠામ ઠામ સદગુરુનો પરિચય રાખવાનો અને તેમની આજ્ઞાએ વર્તવાનો ઉદ્દેશ કરેલો છે. શાસ્ત્રમાં એ વાત ઠામ ઠામ છે. 194માં તો કહ્યું કે બધા શાસ્ત્રનો શાસ્ત્ર લક્ષ્ય એ જ છે. સદગુરુના સમાગમથી માનાદી દોષ ટળે છે અને અધિક આત્મહિત થાય છે. કદી ક્ષેત્રથી એકલો પડી ગયો હોય, એવા ક્ષેત્રમાં દૂરના દૂરના ક્ષેત્રમાં રહેવાનું થતું હોય તો પણ ભાવથી જુદો ન પડે. છોકરાની જેને એવું થયેલું, ક્ષેત્રથી જુદા પડી ગયા, પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ બહુ સાંકડી થઈ ગઈ અને કલકત્તા અજમેર છોડીને કલકત્તા જવું પડ્યું. અજમેર છે એ હિન્દુસ્તાનના પશ્ચિમ ભાગમાં છે અને કલકત્તા છે એ પૂર્વ ભાગમાં. પૂર્વથી પશ્ચિમથી પૂર્વમાં જવું પડ્યું. કદાચ એકલો પડી જાય, ક્ષેત્રથી એકલો પડી જાય, પણ ભાવથી જુદો ન પડે. એનો ભાવ ત્યાં ને જીવ ત્યાં ત્યાં ચોંટ્યો રહીએ. સદગુરુ ના ચરણ માં જીવ ચોંટ્યો રહીએ, ત્યાં જીવ વળતો રહીએ. પણ ગુરુ આજ્ઞા માથે ચડાવીને આજ્ઞામાં વર્તે છે, એ જાણે છે કે મારાથી સદગુરુ વધારે અનુભવી છે. મુખ્ય માર્ગ ગુરુગમ અને સદગુરુનો વિનય છે, એ વાત સત્ય છે. મુખ્ય માર્ગ લીધો છે, મુખ્ય માર્ગ ગુરુગમ અને સદગુરુનો વિનય, એ વાત સત્ય છે. એનો પરમાર્થ એમ છે કે યથાર્થ આત્મજ્ઞાનનો આનંદ, જે સ્વાધીન અનુભવ, સ્વભાવ તથા પ્રભાવથી જુદાઈનો વિવેક છે, તે અતિન્દ્રિય છે, સહજ છે, પોતાથી જુદો ન પડે તેવો છે. જેને આત્મજ્ઞાનનું લક્ષ વર્તે છે, તે સંસારના કોઈ અન્ય ધર્મની ઈચ્છા ન કરે, અન્ય ધર્મ એટલે કોઈ આદિની ઈચ્છા ન કરે, તેનો ખોટો સમન્વય પણ ન કરે, અને એવી રીતે કાંઈ બુદ્ધિ લડાવીને સમન્વય પણ ન કરે. કેમ કે લૌકિક જે આદર્શ છે, લૌકિક ગુણો છે, અને અલૌકિક આદર્શ ને અલૌકિક ગુણો છે, એ બંનેનું સ્તર ઘણું જુદું છે, એટલે એનો સમન્વય પણ થાય નહીં. વિતરાગનો યથાર્થ માર્ગ છે, તેનાથી કોઈ કિંચિત વિપરીત કહે તે ન માને. વિતરાગ માર્ગથી કોઈ વિપરીત કહે એનું એ ન માને, તેમ યથાર્થ માર્ગનો નિષેધ પણ ન કરે. કોઈ એમ માને કે ગમે તેવા ધર્મગુરુ હોય, પણ તેનામાં જો શાસ્ત્રનું જાણપણું હોય તો તેની પાસેથી ધર્મ પામી શકાય છે, તો તે ભૂલ છે. અજ્ઞાની ગુરુથી ધર્મ પામી શકાય છે, અજ્ઞાનીથી ભલે એક શાસ્ત્રનો જ્ઞાતા છે માટે, તો એ બહુ મોટી ભૂલ છે. આત્માનો અનુભવ ન હોય તેને ગુરુ માની તેનાથી કલ્યાણ થાય એમ માનવું, તે જીનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉત્થાપન છે. કેમકે ભગવાને એ વાતને ના પાડી છે કે અજ્ઞાનીથી કોઈને જ્ઞાન થાય નહીં. નિમિત્ત ખોટું અને ઉપાદાન સાચું છે, એની ભાવના તો આત્મજ્ઞાન કરવાની છે ને, તો ઉપાદાન તો સાચું છે ને, નિમિત્ત ભલે ખોટું હોય એમ પણ બનતો નથી. ઝેર ખાવાથી અમૃત ન પમાય. ધર્માત્મા ખોટાને ખોટું કહે છે, અસત્યને અસત્ય કહે છે, તેમાં દ્વેષ નથી, એમાં દ્વેષ નથી, મૂળમાં અભિપ્રાયમાં દ્વેષ નથી, અને દર્શન મોહનો એમાં દ્વેષ નથી. બાકી ચારિત્રની સૂક્ષ્મ વાત છે, એને અહીંયા ગણતરીમાં લીધી નથી. સાકરનું ગળપણ અને અફીણની કડવાશનો જે સ્વભાવ જેમ છે તેમ કહેવાય. કોઈને ન રૂચે તો તેની માન્યતા તેને મુબારક. એવું નથી કે બીજાને સારું લગાડવા માટે આમ કહેવું, એમ હોઈ શકે નહીં. અનંત જ્ઞાનીનો જે યથાર્થ ન્યાય માર્ગ છે, તેનાથી વિરુદ્ધ હોય એ બધું અયથાર્થ છે એમ સમજી લેવું જોઈએ. જો યથાર્થ અયથાર્થને પછી વાત જોઈએ છે. જે પોતાના પક્ષનો ત્યાગ કરી, એટલે પોતાના પૂર્વગ્રહનો ત્યાગ કરે, સદગુરુના ચરણને સેવે, તે પરમાર્થને પામે એમ શ્રીમદ રાજચંદ્રજીએ પોતાની સહજ દશામાં નિષ્કારણ કરુણાથી કહ્યું છે. એ એમને પોતાના અનુભવ દશામાંથી કેવળ નિષ્કારણ બુદ્ધિથી કહ્યું છે. કોઈ પોતાને પૂજાવા માટે એવી વાત કરી નથી, કારણ કે આત્મજ્ઞાની થઈ અને આત્મજ્ઞાનીની વાત કરે કે ભાઈ તમે એનું ચરણને સેવો તો સીધ માણસ એમ લઈ જાય, તો પછી એમને પોતાને પોતાની સેવા કરાવવી છે, પોતાને પૂજાવવું છે, અને એવો આરોપ પણ એમના ઉપર થયેલો. શું પણ ગુરુદેવ એમ કહે છે કે તો એમને પોતાને સહજ દશા અને નિષ્કારણ કરુણાથી આ વાત કરી છે. જુઓ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ ભાગ બીજો આવે તે પાંચમી આત્મસિદ્ધિ ગાથા 1-10 સુધીની ફૂટનોટમાં ભરેલો ખંડ 5મો પાના 1-16 રેફરન્સ આપ્યો છે. સાચા સદગુરુ વિના કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. સાચા સદગુરુ મળ્યા વિના કોઈને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવું ત્રણેય કાળે બની શકતો નથી. કોઈ કહે કે ગમે તેવા ગુરુ હોય પણ તે શાસ્ત્રના જાણકાર હોય તો તેનાથી આત્મજ્ઞાન થાય, પણ એમ હોય નહીં. જેને ચક્ષુ નથી તે અંધ, જેને ચક્ષુ નથી તે અંધ. બીજા ચક્ષુ વિનાના અંધને દોરી શકે નહીં. પોતે માર્ગ ન જોયો હોય બીજાને માર્ગ કેવી રીતે બતાવે? પોતે આત્મદર્શન વસ્તુ દર્શન ન કર્યું હોય એ બીજાને વસ્તુ દર્શન કેમ થાય, કેવી રીતે કરી બતાવી શકે? ન થઈ શકે, અશક્ય છે. એમ કે તે અંધ તે બીજાને દોરી શકે નહીં. જેને ચક્ષુ દોષ રહિત નિર્મળ છે, જેના જ્ઞાન ચક્ષુ નિર્મળ છે તે જ બીજાને દોરી શકે. તેમ સત્પુરુષ હોય તે જ બીજા જીવોને ધર્મ પામવા નિમિત્ત થાય. સ્વભંગી એમ છે કે એ વિષયમાં ચાર ભંગ છે. એ ચાર ભંગ અહીંયા ચાર ભેદ છે. ભંગ એટલે ભેદ છે. એ ભેદને અહીંયા બતાવ્યા છે કે પોતે તર્યા પણ બીજાને ન તારે, એટલે કે પોતાને નાયક ભાવ પ્રગટાવીને શીઘ્ર કેવળ દશાપના અને ભવાંત કર્યો પણ બીજા જીવને નિમિત્ત ન થાય, જેમ કે સામાન્ય ભોગ કેવળી છે. એવા પણ અનંતા કેવળી થયા કે જે પોતે તરી ગયા પણ બીજાને નિમિત્ત ન થયા. બીજો ભેદ, ઉપદેશક પોતે તે ભવે પોતાના ભવનો અંત ન કરી શક્યા પણ બીજા જીવો શ્રોતા સાંભળનારા જિજ્ઞાસુઓ મુમુક્ષુઓ પોતાના તીવ્ર પુરુષાર્થ વડે તે જ ભવે મોક્ષે જાય. આમાં ઉપદેશક અજ્ઞાની હતા એમ અર્થ થતો નથી, જ્ઞાની હોય પણ એ ભવે પોતે મોક્ષ ન જાય અને એના ઉપદેશથી બીજા એ જ ભવે મોક્ષે ચાલ્યા જાય પુરુષાર્થ કરીને. લોકો મનમાંના અર્થ કરીને કહે કે કુગુરુથી પણ કલ્યાણ થાય, આનો અર્થ એમ કરી નાખે કે કુગુરુથી પણ કલ્યાણ થાય એવું માનનારને આત્મ સ્વરૂપનો મહિમા આવ્યો નથી, અથવા એને આત્મજ્ઞાનનું મૂલ્યાંકન થયું નથી. મૂળ જાતમાં એટલે ઉપાદાનમાં અચિંત્ય વીર, વીર્ય એટલે સામર્થ્ય છે. પુરુષાર્થનો બંદરમાં ખાણ પડી છે, તેનું લક્ષ્ય જે આત્માર્થીને વર્તે છે તેને સદગુરુ સત્સમાગમનું મહામાન એટલે બહુમાન આવે જ આવે જ આવે. શું ન આવે એવું બને નહીં. કે દેવગુરુ ધર્મની આજ્ઞાનો વિનય ગાયા કરે જ. અહીં સદગુરુની સેવા એટલે આશ્રયનું માતમ છે. કુગુરુથી ત્રણ કાળમાં ધર્મ લાભ ન થાય એની સામે એ લઈ લેવું કે કુગુરુથી અથવા અજ્ઞાની ગુરુથી ત્રણ કાળમાં ધર્મ લાભ ન થાય. સત્પુરુષને ઓળખીને સદગુરુનું બહુમાન કરે છે તે નિશ્ચયથી તો પોતાનું બહુમાન છે, ઇનડાયરેક્ટલી પણ એ બહુમાન તો પોતાનું છે. સમજેલો તત્વજ્ઞાની જ બીજાને નિમિત્ત થાય પણ અણસમજેલો બીજાને નિમિત્ત ન થાય. અથવા કેવી રીતે થાય તે ન થઈ શકે, જેને ખબર નથી કેવી રીતે થઈ શકે. અથવા બીજો દ્રષ્ટાંત લઈએ કે કોઈ પોતે દરિદ્ર છે, પોતે દરિદ્ર છે તો બીજાને દાન કેવી રીતે આપશે? પોતે તો દરિદ્રી છે, એની પાસે કાંઈ છે નહીં, તો એ બીજાને આપશે એ વાત ક્યાંથી રહી? અને કૂવામાં પાણી ન હોય એવાડામાં કોષ નાખવાથી કોષ બહાર કાઢવાથી કે પાણી આવી જાય? કે એમ તો પાણી આવે નહીં. ઉપદેશક પોતાના જન્મ જરા મરણનો અંત કરે છે. ઉપદેશક છે એ પોતાના જન્મ જરા મરણનો અંત કરે છે અને પોતાનો સંગ કરનાર મોક્ષાર્થીને પરમાર્થનું સાધન બતાવી દે છે અથવા નિમિત્ત થાય છે. ઉપદેશક છે એ પોતે પણ પોતાના જન્મ મરણને એટલે સ્વપર કલ્યાણક એની પ્રવૃત્તિ હોય છે, પોતાનો પણ ભવંત કરે છે, ભવાંત કરે છે, અને એનું સંકળનારા મોક્ષાર્થી હોય એને પણ પરમાર્થનો એટલે આત્મકલ્યાણનો રસ્તો બતાવી દે છે. પણ મોક્ષાર્થી હોવા જોઈએ, મોક્ષની કામના હોય તો એને રસ્તો બતાવી દે છે. જે પોતાનું આત્માનું ભલું નથી કરતો, હવે ચોથો ભંગ લે છે. કે જે પોતે તો પોતાનું ભલું કરતો નથી અથવા કરી શક્યો નથી અને બીજાને પણ ઉપકારી થઈ શકતો નથી એવો વર્ગ સંસારમાં ઘણો છે. સંસારમાં એટલે સંપ્રદાયની અંદર એ જ પ્રકાર ચાલે છે કે પોતે તો આત્મજ્ઞાન પામ્યા નથી હોતા અને બીજાને પણ એ આત્મજ્ઞાન પામવામાં ઉપકારી એટલે નિમિત્ત પણ થઈ શકતા નથી. અને એ લગભગ બધા સંપ્રદાયમાં, ધર્મના બધા ક્ષેત્રમાં એ પરિસ્થિતિ ચાલુ છે. આત્મજ્ઞાની જીવ તો ક્યાંક અબજોની અંદર, કરોડોની પણ અબજોની અંદર એકાદ મળે તો મળે એના જેવું છે. એ રીતે અહીંયા ચાર ભંગથી નિમિત્તના વિષયમાં, નિમિત્ત અને ઉપાદાનના વિષયમાં સ્પષ્ટીકરણ ગુરુદેવશ્રીએ આપ્યું છે.
ભગવાન.